શ્રી પ્રવચન સાર ગાથા 232 અને 233 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 153.
મોક્ષ માર્ગ રીતે સમુદ્રમાં મુનિ યોગી એકાગ્રતા લીનતા એને મોક્ષ માર્ગ કહ્યો છે. અને એ મોક્ષ માર્ગનું મૂળ કારણ આગમ દ્વારા પદાર્થનો નિશ્ચય, પદાર્થનો નિર્ણય અને એ નિર્ણયપૂર્વક કરતા ભોગતાપણાનો અભાવ, એથીને જે એકાગ્રતા થઈ તેને અહીંયા આચાર્ય ભગવાન મોક્ષ માર્ગ કહે છે. છેલ્લો પરિગ્રહ છે બાકી. આથી એમ કહ્યું કે મોક્ષ માર્ગ જેનું બીજું નામ છે એવા શ્રામણ્યની સર્વ પ્રકારે સિદ્ધિ કરવા માટે મોક્ષુએ ભગવાન અરહંત સર્વજ્ઞથી ઉપજ્ઞ શબ્દ બ્રહ્મમાં કે જેનું અનેકાંત રૂપી કીર્તન પ્રગટ છે તેમાં નિષ્ણાંત થવું. શું કહ્યું કે સામાન્ય એ મોક્ષ માર્ગનું બીજું નામ છે, અથવા મોક્ષ માર્ગ કહો કે સામાન્ય કહો, સાધુપણું કહો, અષ્ટપાવરમાં તો લીધું છે ને કે મોક્ષ માર્ગનું મૂર્તિમંત સ્વરૂપ તે મુનિરાજ છે, સાધુ છે, મુનિરાજ છે, એ મોક્ષ માર્ગનું પ્રગટ સ્વરૂપ છે, અથવા શુદ્ધ આત્મદ્રવ્યમાં લીનતા રહે એને મોક્ષ માર્ગ કહેવામાં આવે છે, અથવા એને સાધુપણું કહેવામાં આવે છે. એવા સાધુપણાની સર્વ પ્રકારે સિદ્ધિ એટલે પ્રાપ્તિ કરવા માટે, આત્મદ્રવ્યમાં લીન થવા માટે મુમુક્ષુએ ભગવાન અરહંત સર્વજ્ઞથી ઉપજ્ઞ શબ્દ બ્રહ્મમાં, ભગવાન અરહંતદેવે જે વસ્તુનું સ્વરૂપ જાણ્યું છે તેવું જ્ઞાનમાં, વસ્તુના અનંત સ્વભાવોમાં કાંઈ જાણવાનું બાકી રહેતું નથી, અનંત સ્વભાવો અને એ સ્વભાવમાંથી ઉત્પન્ન થતી અનાદિ અનંત પર્યાયો એવું પૂરેપૂરું પદાર્થનું સ્વરૂપ જાણ્યું છે, સ્વયં જાણ્યું છે અને દિવ્ય ધ્વનિમાં એને કહ્યું છે, સ્વયં જાણેલું અને કહેવાયેલું એને ઉપજ્ઞ કહ્યું. ઉપજ્ઞનો એવો અર્થ કર્યો છે જાણીને કહ્યું, માત્ર કહ્યું એમ નહીં પણ જ્ઞાનમાં જણાયું છે તે કહ્યું છે. ભગવાન અરહંત સર્વજ્ઞથી ઉપજ્ઞ એવો જે શબ્દ બ્રહ્મ, શબ્દ બ્રહ્મ એટલે દ્રવ્ય સ્વરૂપ, શબ્દ બ્રહ્મનો નીચે અર્થ કર્યો છે. પરમ બ્રહ્મરૂપ વાચ્યનું વાચક તેને દ્રવ્ય સ્વરૂપ અથવા શબ્દ બ્રહ્મ કહેવામાં આવે છે. આત્મા જે બ્રહ્મ સ્વરૂપ છે અથવા પરમ બ્રહ્મ સ્વરૂપ છે, વેદાંતનો આ ખાસ પારિભાષિક શબ્દ છે. પરમ બ્રહ્મ છે એ આત્માને માટે વેદાંતની અંદર પ્રચલિત શબ્દ છે. એ પરમ બ્રહ્મ એટલે આત્મા, પરમ બ્રહ્મ એટલે આત્માના, આત્માનું પરમ સ્વરૂપ, ત્રિકાળી સ્વરૂપ તે પરમ સ્વરૂપ. આમ આત્મા અને પરમ આત્મા એટલે પરમાત્મા કહીએ છીએ સંધિથી. એનું એવો જે વાચ્ય પોતાનું સ્વરૂપ એનો વાચક કહેનાર શબ્દ તે દ્રવ્ય સ્વરૂપ છે. દ્રવ્ય સ્વરૂપમાં, દ્રવ્ય સ્વરૂપને આગમ પણ કહેવાય છે ને પરમાગમ પણ કહેવાય છે એનો ખુલાસો છે. કે આ ગાથાઓમાં સર્વજ્ઞો ઉપનગ્ન સમસ્ત દ્રવ્ય સ્વરૂપને સામાન્યપણે આગમ કહેવામાં આવ્યું છે. આગમમાં પ્રવીણતા કરવી એમ કહ્યું ને. તો સામાન્ય રીતે જે ભગવાને દ્રેશ્રુત કહ્યું એટલે ભગવાનની જે વાણી છે તેને આગમ કહી છે. કોઈ વાર દ્રેશ્રુતના આગમ અને પરમાગમ એવા બે ભેદ પાડવામાં આવે છે. ત્યાં જીવ ભેદો તથા કર્મ ભેદોના પ્રતિપાદક દ્રેશ્રુતને આગમ કહેવામાં આવે છે. જીવના અનેક પ્રકારે ભેદો કહેવા, કર્મ પ્રકૃતિના ભેદોનો વિસ્તાર એને આગમ કહે છે. અને સમસ્ત દ્રેશ્રુતના સારભૂત એટલે ચારે અનુયોગના સારભૂત એ સમસ્ત દ્રેશ્રુત થયું. ચિદાનંદ એક પરમાત્મ તત્વના પ્રકાશક, આત્માના શુદ્ધ સ્વરૂપના પરમ સ્વરૂપના પ્રકાશક અધ્યાત્મ દ્રેશ્રુતને પરમાગમ કહેવામાં આવે છે. એવો વિભાગ જુદો પાડીને એનું આગમ બનાવ્યું હોય તો એને પરમાગમ કહેવામાં આવે છે. દૃષ્ટાંત તરીકે આજે કર્મકાંડ જીવકાંડ ગોબટસાર એ આગમ કહેવાય અને સમયસાર પ્રવચનસાર એ નિયમસાર એને પરમાગમ કહેવામાં આવે છે. કેમ કે એમાં અધ્યાત્મની વિશેષતાથી અધ્યાત્મની પ્રધાનતાથી ત્યાં નિરૂપણ કરવામાં આવ્યું છે. એ ખુલાસો છે એ સંબંધમાં. એવું સર્વજ્ઞથી કહેવાયેલું જે શબ્દ બ્રહ્મ કે જેનું અનેકાંત રૂપી કેતન પ્રગટ છે, એ શબ્દ બ્રહ્મ છે, એનું લક્ષણ છે, ચિહ્ન છે અનેકાંતપણું. અનેક ધર્મને કહેવા વાળું એવું જેનું ચિહ્ન છે તેમાં નિષ્ણાંત થવું, તેમાં નિષ્ણાત થવું એટલે એની માત્ર ધારણા કરવી એમને નિષ્ણાત થવું એટલે તે દ્વારા શુદ્ધાત્મ સ્વરૂપનું અવલંબન હાથ લાગે એ રીતને એ વિધિને એ પદ્ધતિમાં આવવું થાય એમાં એને એની નિષ્ણાતતા કહેવામાં આવી છે. તો શાસ્ત્ર વાંચે, શાસ્ત્ર કહે, શાસ્ત્ર અનુસાર કહે અથવા એ શાસ્ત્રના શબ્દોના અર્થમાં સંતુષ્ટ થાય, એનો અર્થ બરાબર આવડે કે અહીંયા આવો જ અર્થ કયો છે, એ પ્રકારે નિષ્ણાતપણું નહીં. એનું જે ફળ છે કે પોતાના સ્વરૂપમાં સ્થિરતા થવી એને નિષ્ણાત થવું એમ કહેવામાં આવ્યું છે. એટલે ચારિત્રનો અધિકાર છે ને કે પોતાના સ્વરૂપમાં લીન થવું, એકાગ્ર થવું એવો જે પ્રકાર છે અથવા સ્વરૂપની વિશેષ કરીને પ્રચુર ભાવનારૂપ એકાગ્રતા છે એને આગમમાં નિષ્ણાતનું એને કહેવામાં આવે છે. નહીતર આગમ વાંચ્યાનું કાંઈ ફળ છે આમ આવે છે. સમીક્ષામાં જોઈએ દ્રવ સ્વરૂપનું ફળ શુદ્ધાત્મ સ્વરૂપનો અનુભવ છે. શુદ્ધ આત્મ સ્વરૂપનો અનુભવ એ દ્રવ સ્વરૂપનું ફળ છે. એ જો ન આવે તો એને આગમ વાંચ્યું ન વાંચ્યું એ બધું બરાબર છે. એ રીતે એમાં નિષ્ણાત થવું એવી અપેક્ષા છે. નહીતર શાસ્ત્રમાં તો ઘણા પ્રવીણ થઈ શકે છે ને એ તો એક માત્ર ઉઘાડનો વિષય થઈ જાય છે. પરલક્ષી એવો ઉઘાડ તો અંતવાર ઘણો થયો છે પણ પ્રાય નુકસાનનું કારણ થઈ જાય છે. શાસ્ત્રનું ફળ, શાસ્ત્ર સ્વાધ્યાયનું ફળ, શુદ્ધાત્મ સ્વરૂપનો અનુભવ, એ જેને થતું નથી, જેમ કે અભય છે, એ ચારિત્ર પણ પાડે છે અને શાસ્ત્ર જ્ઞાન પણ કરે છે. એવા દ્રષ્ટાંત આવૃત્તિ જુદી જુદી હોય છે ને પાના થઈ જાય. ભાવાર્થ આગમ વિના પદાર્થોનો નિશ્ચય થતો નથી. અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવને આગમ વિના, એટલે ભગવાને જે વસ્તુનું સ્વરૂપ દર્શાવ્યું છે તે વિના સીધો પદાર્થનો નિશ્ચય થાય, એક સમયમાં ઉત્પાદ ધ્રુવ સહિત છે એવું સત્તાધારી પદાર્થ છે, પ્રત્યેક પદાર્થ છે, એનો નિશ્ચય આગમ વિના થતો નથી. પદાર્થોના નિશ્ચય વિના અશ્રદ્ધાજનિત તરલતા એટલે ક્ષોભ, ચંચળતા, પદાર્થના નિશ્ચય વિના અશ્રદ્ધાજનિત ચંચળતા, શ્રદ્ધા નથી અને ચંચળતા, પદાર્થના સ્વરૂપનો નિશ્ચય ન હોય ત્યાં સુધી સ્થિર ઉપયોગ થાય સ્વરૂપમાં એ બની શકે એવું નથી. પરકર્તૃત્વ અભિલાષાજનિત ક્ષોભ, બીજા પદાર્થના કાર્ય કરવાની અભિલાષા, અભિપ્રાય, એનો રાગ, એનાથી ઉત્પન્ન થતો જે ક્ષોભ, ક્ષોભ એટલે અસ્થિરતા, ખળભળાટ, એને ક્ષોભ કહેવામાં આવે છે. અને પર ભોક્તૃત્વ અભિલાષ જનિત અસ્થિરતા, પર પદાર્થને ભોગવવા સંબંધીની, એમાં ઈષ્ટ અનિષ્ટ પણ કરવા સંબંધીની જે અસ્થિરતા, તેને લીધે એકાગ્રતા થતી નથી. આગમ વિના પદાર્થનો નિશ્ચય થતો નથી ને નિશ્ચય થયા વિના આ ત્રણ પ્રકારે એકાગ્રતા થતી નથી, અસ્થિરતા રહે છે. ઉપયોગ અથવા ચિત્તની સ્થિતિ એમાં ડામાડોળ થયા વિના રહે નહીં. જેનો ઉપયોગ પર પદાર્થમાં ડોળાયેલો હોય, કરવા અથવા ભોગવવા સંબંધી પદાર્થના અનિશ્ચયને લઈને એનો ઉપયોગ અંતરમાં ઠરે એવો કોઈ પ્રકાર કોઈ રીતે સંભવિત નથી. અને એકાગ્રતા વિના એક આત્માના શ્રદ્ધા જ્ઞાન વર્તન રૂપે પ્રવૃત્તિ, શુદ્ધાત્મ પ્રવૃત્તિ નહીં થવાથી મુનિ પણ થતો નથી. એમને કહ્યું કે ભલે પદાર્થનો નિશ્ચય હોય કે ન હોય, બધા પદાર્થો પાંચે ઇન્દ્રિયોના વિષયો છોડી દે, પછી એને ઇન્દ્રિયોના વિષયોની ઉપસ્થિતિ નથી એટલે એ સંબંધીનો ઉપયોગ ન થાય, અને ઉપયોગ ન થાય એટલે પછી ઉપયોગ આત્મામાં જાય એમ છે. એટલે એવી રીતે નથી વાત કરી. અહીંયા તો કે છે કે એકાગ્રતા વિના અનિશ્ચયને લઈને એકાગ્રતા ન થાય, ને એકાગ્રતા ન થાય ત્યાં સુધી આત્માના શ્રદ્ધાજ્ઞાન ચારિત્ર વર્તન એટલે ચારિત્ર તેરૂપ પ્રવૃત્તિ જે શુદ્ધ આત્મદ્રવ્યમાં પ્રવૃત્તિ એને શુદ્ધાત્મ પ્રવૃત્તિ કહે છે. શુદ્ધ આત્મદ્રવ્યમાં પ્રવૃત્તિ નહીં થવાથી મુનિપણું થતું નથી. ભલે ત્યાગ કરી લઈએ પણ મુનિપણું થતું નથી. માટે મોક્ષાર્થીનું પ્રધાન કર્તવ્ય અહીંયા વજન છે, સરવાળો અહીંયા લીધો છે. માટે કોઈ પણ મોક્ષાર્થીનું એટલે મોક્ષના અર્થી અભિલાષી એવા જીવનું મુખ્ય કર્તવ્ય શબ્દ બ્રહ્મરૂપ આગમમાં પ્રવીણતા પ્રાપ્ત કરવી તે છે. શબ્દ બ્રહ્મરૂપ જેમાં પરમાત્મ સ્વરૂપનું યથાતથ વિવરણ છે. વિશેષતા એ છે કે આગમની અંદર અથવા અનુભવથી જે કાંઈ આત્માનું સ્વરૂપ શબ્દો દ્વારા કહેવામાં આવે છે એમાં આત્મા આવો છે એમ કોઈ પ્રકારે જે કહેવામાં આવે છે ત્યારે એની રીત આવો છે એમ જોવાની રીત સાથે સાથે સંકલિત થયેલી હોય છે. એક એની વિશિષ્ટતા એ છે. નહીતર કોઈ એમ કહે કે શાસ્ત્રમાં આત્માનું સ્વરૂપ કયું છે એવું જ આત્માની વિશેષતાઓ વાળું વિશેષણો વાળું એના સ્વભાવ વિશિષ્ટ સ્વભાવો વાળું સ્વરૂપ બીજાઓ પણ કહે અને શાસ્ત્ર અનુસાર કહે એમાં ફેર શું પડે છે? કે એક કહે છે એમાં આમ જોવાય છે એ વાત આવી જાય છે. જે કાંઈ કહેવાય છે એમાં આવો આત્મા છે એમ કહેવાય છે તો એવો આત્મા આમ જોવાય છે એમ એમાં આવી જાય છે. એટલે કે એની જે રીત છે આત્મપ્રાપ્તિની જે વિધિ છે એ વિધિ સાથે સાથે કહેવાય જાય છે. આમાં લીધું છે ને આત્મઅવલોકનમાં એક વાત લીધી છે કે વારંવાર શુદ્ધાત્માને બતાવે તેને ગુરુ કહેવામાં આવે છે. એવી વ્યાખ્યા કરી છે ગુરુને. વિકરાગ સ્વભાવી આત્માને વારંવાર બતાવે એટલે શુદ્ધ આત્માને વારંવાર બતાવે તેને ગુરુ કહેવા. તો એ બતાવે છે એટલે એનો અર્થ શું છે કે આમ જોવાય છે આત્મા, આમ આત્મા દેખાય છે, આત્માનું દર્શન આમ થાય છે એ વાત એમાં આવી જાય છે. આત્મા કહેવો અને આત્મપ્રાપ્તિ કેમ થાય એમાં એ કહેનારને બાકી રહેવું તો આખી રીત જુદી છે. એમ રીત ફેર છે. એમાં કહેવા કહેવામાં ફેર પડે છે. અહીંયા પડે છે. ક્યાં ફેર પડે છે? પ્રશ્ન થાય છે કે આત્મા તો જ્ઞાન ને આનંદ સ્વરૂપ છે તે તો ઠીક છે, એ તો જાણ્યું, પણ આત્માની પ્રાપ્તિ હવે અમારે કઈ રીતે કરવી? આ એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે. બહુ સાંભળ્યા વિચાર્યા પછી પણ આ પ્રશ્ન રહી જાય છે તો એને સાંભળવામાં જે રીતે કહેવાય છે તે રીતે એને સાંભળ્યું નથી. ક્યાં ફેર પડ્યો? જે રીતે કહેવામાં આવે છે આત્માને એ રીતે એને આત્માને સાંભળ્યો નથી. ફક્ત એના વિશેષણો ધારી લીધા કે જાણે તે જ્ઞાન, આત્મામાં જ્ઞાન સ્વભાવ છે અને જાણે તે જ્ઞાન, આત્મામાં શ્રદ્ધાનો સ્વભાવ છે અને શ્રદ્ધા અથવા પ્રતીતિ કરે તે શ્રદ્ધા, એમ જુદા જુદા ગુણનું લક્ષણથી ગુણ ભેદે આવા આવા સ્વભાવ છે એમ આત્માને જાણ્યો, પણ કઈ રીતે જાણ્યો એ સવાલ છે. થોડો સૂક્ષ્મ વિષય છે. સંભળાય છે ને આત્મા કે છે કે આ આત્મા આવો છે, આત્મા આવો છે, આત્મા દ્રવથી ગુણથી પર્યાયથી દ્રવ ક્ષેત્ર કાળ ભાવ ઉત્પાદ ધ્રુવ જુદી જુદી રીતે કહેવાય છે. તો એમાં જે આત્મા કહેવાય છે એ આમ કહેવાય છે એને જોયા વિના કહેવાવો અશક્ય છે, એવી પરિસ્થિતિ છે. કેમ કે આત્મા છે એમ કહ્યું, ક્યાંથી કહ્યું, કેવી રીતે કહ્યું? આત્મા છે એ તો અત્યંત પ્રગટ છે એમ છે ને, સામાન્ય નહી. આત્મા છે અત્યંત પ્રગટ છે, કેમ કે સ્વસંવેદન દ્વારા તે અનુભવમાં આવે છે. એ વાત શ્રીમદ્ધિમાં ક્યાં છે? તો એ છે એમ સ્વસંવેદન દ્વારા અનુભવમાં આવે છે અને છે એમ છે, તો એ જ્ઞાન સ્વરૂપી છે અથવા જ્ઞાનમય છે અથવા પ્રગટ છે. તો એ છે એમ જે આવ્યું ત્યાં એને જોવાની રીત ના આવે, તો એ છે આવ્યું ક્યાંથી, એ વાત પૂરી થતી નથી, બાકી રહી જાય એવો વિષય છે. બહુ મુદ્દાનો વિષય છે, નહીં તો એટલું ખ્યાલમાં આવે કે આત્મા ત્રિકાળી જે સ્વરૂપે છે અથવા પરમ સ્વરૂપે છે, બસ એનું અવલંબન લેવું, એટલું જ કામ કરવાનું છે. બુદ્ધિમાં તો બુદ્ધિગોચર ત્યાં સુધી થાય, પણ એ કેમ અવલંબન લેવું, એની રીત શું છે, એમાં ખાલી રહીએ અથવા એની એના અંતરમાં સૂઝ ન આવે, તો એક માત્ર કલ્પનાનો વિષય થઈ જાય છે. આવો છે, આવો છે, આવો છે વિચારને કલ્પના રહે છે. વિષય છે ને, એનું કોઈ ચિહ્ન છે પ્રગટ, એટલે તો એ કહું કે છે અત્યંત પ્રગટ છે અને સ્વસંવેદન દ્વારા એ અનુભવમાં આવી રહ્યો છે. આબાળ ઉપાળને ત્યાં તો અનુભવ શબ્દ બહુ સાદો શબ્દ લીધો છે, અનુભૂતિ સ્વરૂપ એ અનુભવનો જ પિંડ હોવાથી, અનુભૂતિ તો ક્રિયાવાચક નામ છે આત્માનો ખરેખર, તો અનુભવની ક્રિયા તેને અનુભૂતિ કહે છે, જ્ઞાનની ક્રિયા તેને જ્ઞપ્તિ કહે છે. અનુભૂતિ જ્ઞપ્તિ એ બધી ક્રિયાવાચક નામ છે આત્માના. એ અનુભૂતિ સ્વરૂપ છે એ અનુભવમાં આવી રહ્યો છે, પણ એનું જે લક્ષ છે એ પર ઉપર એટલું ચોંટેલું છે કે જેમ જેનું લક્ષ હોય એનો જ ખ્યાલ રહે અને બીજાનો ખ્યાલ ન રહે. એક સામાન્ય પરિણામનો નિયમ છે, જેનું લક્ષ હોય તેનો ખ્યાલ રહે અને બીજો બધો ખ્યાલ બહાર જાય, દેખાય સંભળાય છતાં ખ્યાલ બહાર જાય. આપણે કહીએ છીએ મંદિર પહોંચવું તો રસ્તાનો ટ્રાફિક ખ્યાલમાં નથી, જે કાંઈ સામે મળ્યું એ તારવી લીધો પણ કોઈના ઉપર ખ્યાલ દીધો નથી, એમ બને છે કે નહીં? એમ કારણ કે એ જ જગ્યાએ લક્ષ છે. એમ લક્ષ જ્યાં પર ઉપર છે ત્યાં સુધી આત્મા સાંભળે, આત્મા વિચારે કે આત્મા કહે, આત્મા સંબંધી કહે, પણ લક્ષ વગેરે એનું ખ્યાલ રહેતો નથી કે આત્મા ખરેખર કેવો છે. મૂળ વિશે એટલે તો એમ કહ્યું કે લક્ષ થવા અને તેનો શાસ્ત્ર કયા સુખદાર મુદ્દાની વાત કરી છે. શાસ્ત્ર કહેવાનું મુખ્ય કારણ એ છે કે જીવને કોઈ રીતે પણ સ્વરૂપનું લક્ષ થઈ જાય, જે એક કાર થાય તો પછી એથી આગળની બધી પ્રક્રિયા સહજ છે, અને આ એક કાર ન થાય તો એ પહેલાની બધી મહેનત બધી નકામી જાય. નિષ્ણાત થવું એ બધા તો કઈ એની સાથે નિસ્બત નથી. આગમ એટલે એક કહ્યું પેલા શરૂઆતમાં કે શબ્દોના અર્થ આવડે, ગાથાઓના અર્થ આવડે, અથવા ગાથાઓની અપેક્ષા અને વિવિક્ષાની ખબર પડે કે અહીંયા આવી અપેક્ષા છે ને અહીંયા આવી વિવિક્ષા છે, એવું આગમમાં પ્રવીણપણું અહીંયા કહેવા માંગતા. કેમ કે એમાં તો જીવ સંતોષ પામશે કોઈ ને કોઈ રીતે, જાણે અજાણે. કે પહેલા આવડતું નહોતું ને હવે આવડે છે, નીચેથી મેળવશે. કે પહેલા આવડતું નહોતું, પહેલા સમજાતું નહોતું ને હવે આમાં સમજાય છે. પણ એ સમજવાની ખરી પદ્ધતિ, શબ્દ બ્રહ્મ એટલે પરમ બ્રહ્મ નું એ વાચક એને શબ્દ બ્રહ્મ કહેવામાં આવ્યો છે. શબ્દ બ્રહ્મ એટલે એમ ન કહ્યું કે આત્માને અને કર્મને અનેક પ્રકારે કહેવા, તે પરમ બ્રહ્મ નું વાચક એને શબ્દ બ્રહ્મ કહેવામાં આવે છે. ખરેખર એટલે તો એ શબ્દનું નામ બ્રહ્મ પડ્યું. આત્મા જે અનાદિ અનંત પરમ બ્રહ્મ સ્વરૂપ છે, એનું એ વાચક હોવાથી વાચક શબ્દને શબ્દ બ્રહ્મ એવું વિશેષણ લાગ્યું. નહીતર શબ્દને બ્રહ્મ કહેવાનો કઈ અર્થ રહેતો નથી. એ તો પૂતગળ પર્યાય છે, એ તો પૂતગળ સ્કંધની પર્યાય છે. એને બ્રહ્મ શું? એ પરમ બ્રહ્મ નું વાચક હોવાથી, નિર્દેશક હોવાથી એનું નામ પણ શબ્દ બ્રહ્મ એમ કહેવામાં આવે છે. મુદ્દો એટલો લેવો છે કે એવું જે કહેવામાં આવે છે, અહીંયા કેમ આગમની મુખ્યતા કરી છે આપણે, કે એમાં જે કહેવામાં આવે છે પરમ બ્રહ્મને, એ પરમ બ્રહ્મ નો અનુભવ આમ થાય છે, પરમ બ્રહ્મ આમ જોવાય છે, આત્મા આમ જણાય છે, એ વાત કહેનાર સાથે સાથે કહી દે છે. એની વિશિષ્ટતા છે. માત્ર આત્મા કહે છે નહી, કેમ દેખાય, કેમ અનુભવાય એમ પણ સાથે સાથે કહેવામાં આવે છે. એવી કથનની જે વિશિષ્ટ પદ્ધતિ છે, એ અનુભવ શૈલીમાં ઉત્પન્ન થાય છે. આગમમાં તો અનંતવાર જીવ પ્રવીણતા કરી ગયો છે. એવું નથી કે પરલક્ષી ઉઘાડ જ્ઞાનમાં એ ક્યારેય નથી આવ્યો. અણુપૂર્વની ધારણા એને કરી લીધી છે. એ નિમિત્ત માત્ર રૂચિનું ઉત્પાદક હોત તો એમ થઈ શકત, પણ એમ નથી. પ્રવીણતા એટલે પરમ બ્રહ્મ એવા આત્માનો અનુભવ થાય ત્યારે એને આગમની પ્રવીણતા આવી છે. એનું નામ જ વિદ્વાન છે, એનું નામ જ પંડિત છે. વિદ્વાન કહો, પંડિત કહો, આગમ નિષ્ણાંત કહો, એ બધું એકાદ છે. કેમ કે આગમમાં જે પરમ બ્રહ્મ બતાવવા માંગે છે એ ન જોયો તો એની અપેક્ષાઓ અને વિવિક્ષાઓ કઈ કામમાં આવે એવું નથી. એ બધી બેકાર છે, વૃથા પરિશ્રમ છે, અથવા અવગુણનું અભિમાનનું ઉત્પાદક થઈ જાય છે. આ ખબર પડે છે, મને ખબર પડે છે અને બીજાને ખબર પડતી નથી. જગતની સ્થિતિ પણ એવી છે કે આ વિષયમાં લોકો અજાણ્યા છે. સમાજ છે એ આ વિષયમાં, આત્માના અનુભવના વિષયમાં, આત્માના ધર્મના વિષયમાં, આત્માના સ્વરૂપના વિષયમાં લોકો અજાણ્યા છે. ગુપ્ત ચમત્કાર સૃષ્ટિને લક્ષમાં નથી કેમ છે ને? આગળ એમ લખ્યું છે કે બહુ સંશોધન કર્યા પછી અમને એમ લાગે છે કે ગુપ્ત ચમત્કાર સૃષ્ટિને લક્ષમાં નથી. ચમત્કારિક, અદભુત થી અદભુત એવું જે આત્મતત્વ છે એ જગતના જીવોને ખબર નથી. અર્થ આવડે અથવા એમાંથી કહેવાની કોઈ શૈલી પદ્ધતિ થતા વાઘ ચાતુર્ય હોય ને, જેને વક્તૃત્વ શક્તિ કહે છે લોકો, એવું કાંઈ પણ હોય આ વિષયમાં તો લોકોને જરા અસાધારણ લાગે. બહુ સરસ વાત કરે છે, તમને ખબર પડે છે આગમમાં પ્રવીણ છે એમ ગણે લોકો, પણ એવી કઈ આગમ પ્રવીણતા માટે મોક્ષાર્થીનું પ્રધાન કર્તવ્ય શબ્દ બ્રહ્મરૂપ આગમમાં પ્રવીણતા પ્રાપ્ત કરવી એટલે પરમ બ્રહ્મમાં એકાગ્રતા થાય તો એને શબ્દ બ્રહ્મરૂપ આગમમાં પ્રવીણતા પ્રાપ્ત કરી છે. તે છે, નહીતર શું છે, એક જાતનો રાગ બંધાઈ જાય છે કે શાસ્ત્રો વાંચ્યા જ કરવા અને શાસ્ત્રો સાંભળ્યા જ કરવા અને એની ચર્ચાઓ કર્યા જ કરવી, એક ઘરે થઈ જાય. જેમ બીજી બાહ્ય ક્રિયામાં અનેક સંપ્રદાયમાં વિભિન્ન પ્રકારની બાહ્ય ક્રિયા હોય છે, એમ એક સાથે મળીને સાંપ્રદાયિક બાહ્ય ક્રિયા થઈ જાય તો એનો કાંઈ અર્થ રહેતો નથી. એ બારનું ખોખું બીજી બાહ્ય ક્રિયાનું ખોખું છે, ખાલી ખોખું થઈ જાય. એના ઉપર સંસ્કૃત વિકાસ બરાબર કરું છું. ગાથા આવડે એમને આગમ પ્રવીણતા નથી જાય, પણ આ દ્રવસ્તુતિનું એને નિમિત્ત નથી એટલે એ વિષય ત્યાં નથી. મુખ્યપણે આ એક મુનિની વાત છે એટલે મનુષ્યને લક્ષમાં રાખવાનું છે. અહીંયા છે 430 પાને છેલ્લી તદ્યથા, અહીંથી અથો એકાગ્રગત શ્રમણો ભવતી. ત્યાંથી છે, હવે એકાગ્રમાં જે પરિણત છે, ગત એટલે પરિણત છે, આત્મ સ્વરૂપમાં એકાગ્ર થઈને જે પરિણમેલો છે તે શ્રમણ છે અથવા તે સાધુ છે. તચ્ચ એકાગ્ર આગમ પરિજ્ઞાના તે એવ ભવતી ઇતિ પ્રકાશ આવી. તે એકાગ્રતા આગમ પરિજ્ઞાનથી થાય છે એમ અહીંયા પ્રકાશે છે. આ ગાથામાં આત્મા શુદ્ધાત્માની એકાગ્રતા આગમના પરિજ્ઞાનથી થાય છે એમ કહે છે. પછી પકડી લઈએ બહારથી એવું કે આગમના પરિજ્ઞાનથી આ શુદ્ધાત્મામાં એકાગ્રતા થાય એટલે આગમ ખૂબ વાંચો, ખૂબ પરમાગમ વાંચ્યા કરો એમ નથી કેવું છે. વાંચવાનું જે તાત્પર્ય છે એ જો ન કાઢે, વાંચવું એનો અર્થ શું? સામાન્ય બુદ્ધિમાં પણ લોકો એમ તો કહે છે કે વાંચે પણ નહીં કરે વિચાર, તે સમજે નહીં સગળો સાથ, તે પામે નહીં સગળો સાથ. એમ વાંચવું એટલે એના જે વિષય કહેવા માંગે છે એના ઊંડાણમાં ન જાય તો વાંચ્યું એ તો નહીં વાંચ્યું બરાબર છે, વાંચવાનો તો કાંઈ અર્થ છે. બહુ વાંચે એટલે પછી કંઠસ્થ થવા માંડે, ઘણું એમને ફેરવા જ કરે, વાંચ્યા જ કરે, ફેરવણી છે ને એ. એટલે જ્ઞાનની તો ઘણી શક્તિ છે, એમાં ધારણા સ્વાભાવિક થઈ જાય છે, યાદ રહી જાય બધું. એ કઈ વાંચવાનો પ્રવીણતા છે. હા, તો ઘણી વાર બોલે, ઘણી વાર વાંચે, ઘણી વાર સાંભળે એટલે હા પૂરા પાય બ્રહ્મચારી છે. નિર્મળ કુમારજી
આ
બધી ગાથાઓ માટે બોલે છે. રાણપુર થી આવે છે, એ અંત છે, એમને ઘણું મોઢે છે. પેલા ખાટડિયા એ ઘણું મોઢે છે. ભૂરાભાઈ ખાટડિયા ઘણું મોઢા. હા, કંઠસ્થ હોય એનું જે ભાવ છે, એ આત્માનો સ્વભાવ છે, એને જ્ઞાનમાં આવવો જોઈએ. એ જ્ઞાનમાં આવે તો એને અવલંબન સહિત જ્ઞાનમાં આવે છે, બસ બીજી રીતે જ્ઞાનમાં આવતો નથી. આત્મા જ્ઞાનમાં આવે છે અથવા પોતે સ્વજ્ઞેય થાય છે ત્યારે અવલંબન રૂપે સ્વજ્ઞેય થાય છે. જેવી રીતે પરજ્ઞેય થાય છે જ્ઞાનમાં, તેવી રીતે સ્વજ્ઞેય જ્ઞાનમાં જ્ઞેય થતું નથી. સ્વપરમાં આટલો ફેર પડે છે. જેમ પરપદાર્થો એક અરીસામાં પ્રતિબિંબણાને પામે, એમ જ્ઞાનના પડદા ઉપર અનેક પદાર્થો પ્રતિબિંબિત થાય, એમ પર સ્વજ્ઞેય નથી જણાતો. પોતાના જ્ઞાનની પર્યાયમાં પોતે જણાય ત્યારે જ્ઞાન એને અવલંબન લઈ લે છે. જ્ઞાનની પર્યાયથી એનું અવલંબન લેવાઈ જાય છે. લેવાનો કરતા બુદ્ધિ, અવલંબન કરવાનું કર્તૃત્વ ઉત્પન્ન થતું નથી, એવી સ્વાભાવિક પરિસ્થિતિ છે. એટલે એમ કહે છે કે આત્મા જોયો એ અવલંબીને જોવાય છે. દેખાડાય તો એમાં એ અવલંબીને જોવાય છે એમ કહેવાય છે. એ પદ્ધતિને રીતની વિધિ એમાં આવી જાય છે. એ પ્રકાર છે એનો. એક ગદો શ્રમણો એકાગ્ર ગત શ્રમણો ભવતી, જે પહેલી નીતિ છે ત્યાંથી શરૂ કર્યું હતું. આ ગાથા આમ, આ વિષય આમ શરૂ થાય છે કે એકાગ્ર ગત સ્વરૂપમાં લીનતા, એકાગ્રતાનું પરિણમન તે શ્રમણપણું અથવા સાધુપણું છે, અથવા એને જ સાધુ કહેવાય છે. બીજાને સાધુમાં સાધુ કહેવાતા નથી. એનું અંતરંગ લક્ષણ છે અથવા નિશ્ચય લક્ષણ છે. અત્ર એમ અર્થ, અહીંયા આવો અર્થ છે કે જગત્રય કાલત્રય વર્તી સમસ્ત દ્રવ્યગુણ પર્યાય એક સમય પરિચિત સમર્થ સકલ વિમલ કેવલ જ્ઞાન લક્ષણ નિજ પરમાત્મ તત્વ સમ્યક શ્રદ્ધાનુદાન અનુષ્ઠાન રૂપ એકાગ્રમ ભણ્યતે. એકાગ્રતા કોને કહેવી એની આ પરિભાષા છે. એકાગ્રતાને શ્રમણ કહેવામાં આવે છે, સાધુપણું કહેવામાં આવે છે. તો તે એકાગ્રતા કોને કહેવી કે ત્રણ કાળ અને ત્રણ લોક, જગત્રય જગતના ત્રણ વિભાગ, ત્રણ લોક અને ત્રણ કાળ વર્તી એમાં વર્તનારા સમસ્ત પદાર્થ, સમસ્ત દ્રવ્યગુણ પર્યાય, જેટલા કોઈ પદાર્થના એટલે પદાર્થો દ્રવ્યો છે, એના સ્વભાવો છે, એની અવસ્થાઓ છે, તેને એક સમયમાં જાણી લે, એક સમય પરિચિતિ, એક સમયમાં સર્વભેદો સહિત જાણે, સર્વભેદ સહિત જાણવું એને પરિચ્છેદન કહેવામાં આવે છે. એનું જાણવાનું સમર્થ જે સકળ વિમળ કેવળ જ્ઞાન છે, સર્વથા નિર્મળ એવું જે કેવળ જ્ઞાન છે, એવો સ્વભાવ જેનું લક્ષણ છે, એવું કેવળ જ્ઞાન ઉત્પન્ન થવાનો એક સમયમાં સમસ્ત પદાર્થને સર્વભેદથી જાણવું, એવું નિર્મળ પર્યાયરૂપ જ્ઞાન સ્વભાવ અથવા એવા જ્ઞાનનો ઉત્પન્ન થવાનો જેનો સ્વભાવ છે, એવું જેનું લક્ષણ છે, તે નિજ પરમાત્મ તત્વ એવું જે પોતાનું આત્મતત્વ પરમ તત્વ તેનું સમ્યક શ્રદ્ધાન તેની અભિમુખ થઈને તેનું શ્રદ્ધાન પ્રતીતિ થવું તેનું સ્વસંવેદન જ્ઞાન થવું અને તેમાં લીનતા થવી શ્રદ્ધાન જ્ઞાન ચારિત્રની પ્રવૃત્તિ થવી એ રૂપ એકાગ્રતા છે એને એકાગ્રતા કહેવામાં આવે છે. આમ એકાગ્રતાની વ્યાખ્યા કરી. એક આત્માની એકાગ્રતા બતાવવા માટે આત્માનું સ્વરૂપ બતાવ્યું અને આત્માનું સ્વરૂપ બતાવતા એનો કેવળ જ્ઞાન સ્વભાવ બતાવ્યો. આ રીતે વ્યાખ્યા કરી. એક આત્માની એકાગ્રતા શું ચીજ છે કે સમ્યક શ્રદ્ધાન જ્ઞાન ચારિત્રની પ્રવૃત્તિ છે. એ સમ્યક શ્રદ્ધાન જ્ઞાન ચારિત્રની પ્રવૃત્તિ ક્યાં છે કે શુદ્ધાત્મામાં છે. કેવો છે શુદ્ધાત્મા એમ કરીને કેવું જ્ઞાન સ્વભાવી છે એમ આત્માનું સ્વરૂપ બતાવ્યું. એ રીતે અહીંયા એકાગ્રતાની વ્યાખ્યા કરી. એને એકાગ્રતા કહેવામાં આવે છે. તત્ર ગત એવું જે પરિણમન ગત તન્મયત્વેન પરિણત શ્રમણો ભવતી. તેમાં ગત એટલે તેમાં ગતિમાન. ગતિ શબ્દ આપણે પરિણમનમાં વપરાય છે. અમારી ગતિ અમે જાણીએ. અમારી વેદના અને અમારી ગતિને અમે જાણીએ છીએ. ગતિ એટલે પરિણામ અનુભવ. ગુજરાતીમાં આપણે શબ્દ પ્રયોગ છે. એમાં ગતિ અથવા તન્મયપણું અથવા પરિણમન તે શ્રમણ છે. એકદમ નિચ્છદ એકાગમ પુનર્નિશ્ચિત તપોધનસ્ય ભવતી. એકાગ્રમ પુનર્નિશ્ચિત તપોધનસ્ય તપોધનને મુનિને એકાગ્રતા નિશ્ચિતપણે હોય છે. એ નિશ્ચય લક્ષણ છે. સ્વરૂપની એકાગ્રતા ન હોય તે મુનિ નહીં. આ સીધી વાત છે. એટલે તો બાહ્ય જે ચારિત્ર છે એને ફક્ત મુનિપણું કહેવામાં આવતું નથી. ભલે આગમ અનુસાર બાહ્ય પાલન વ્રતાદિનું પાલન દેખવામાં આવે એકાગ્ર શું એકાગ્ર પુનર્નિશ્ચિત તપોધનસ્ય ભવતી. એકાગ્રપણ નિશ્ચયવંતને હોય છે. એકાગ્ર પુનઃ વળી એકાગ્રતા આવી એકાગ્રતા નિશ્ચિત જેને નિશ્ચય છે એવા મુનિને હોય છે એમ કહે છે. નિર્ણયનો વિષય લેવો છે ને કે પદાર્થનો નિર્ણય હોય એને જ એકાગ્રતા થઈ શકે છે. તો નિર્ણયવંતને જ એકાગ્રતા હોય છે તે શું શેમાં નિર્ણયવંતને કે અથે શું પદાર્થમાં. તંકોત્કીર્ણ જ્ઞાયક એક સ્વભાવો યોસો પરમાત્મ પદાર્થ તત્પ્રભૃતિ શું અર્થે શું. તંકોત્કીર્ણ એક જ્ઞાયક સ્વભાવ છે એવો જે પરમાત્મ પદાર્થ છે પોતાનો આત્મા ત્યાંથી માંડીને જેટલા કોઈ ભિન્ન પદાર્થો છે એ તમામ પદાર્થમાં જેને નિર્ણય છે અર્થમાં પદાર્થમાં જેને નિર્ણય છે તેને જ એકાગ્રતા થાય છે. અને બપોરના વ્યાખ્યાનમાં એ કહે છે કે ભેદ જ્ઞાન છે. પદાર્થનું જાણવું એટલે શું પદાર્થ આવ્યો ને 415 અર્થથી જાણીને પદાર્થપણે જાણીને ત્યાં શબ્દ બ્રહ્મનો વિષય ચાલવાનો હતો આગળ. એવો જે શબ્દ બ્રહ્મ એ પદાર્થો જગતના પદાર્થો એટલે શું કે એક પદાર્થથી એટલે મારા આત્મતત્વથી જગતના તમામ પદાર્થો ભિન્ન છે એવું જે જાણવું. કેમ કે નહીં તો પદાર્થની અનંતતા સિદ્ધ થતી નથી. શું પ્રત્યેક પદાર્થ પૃથક ભિન્ન ન હોય તો એની અનંતતા સિદ્ધ થતી નથી. તો પદાર્થોનું જાણવું, પદાર્થોના નિર્ણયમાં તેનું ભિન્નપણું જાણવું, એ આપોઆપ ગર્ભિતપણે આવી જાય છે. એટલે ભેદ જ્ઞાન સહિત જ જાણવાનું થાય છે એમ એને કહ્યું. એ પદાર્થનો નિર્ણય છે. આ સો અને આ પર બસ એટલું એટલું બસ છે એમ કરીને ઘરે બોર્ડમાં લખ્યું હતું ને એમાં એ વાત. આ જ્ઞાયક આત્મા તે સ્વ અને બાકી બીજું બધું પર બસ. આમાં આગમનું જ્ઞાન આવી ગયું ને પરમાગમનું જ્ઞાન પણ એમાં આવી ગયું. આ મૂળ મુદ્દો છે. અથવા તમામ શાસ્ત્રો જેટલા કોઈ શાસ્ત્રો કયા છે એ તમામ આ ભેદ જ્ઞાન ઉપજાવવાને અર્થે કયા છે. જો ભેદ જ્ઞાન ન ઉપજે તો આગળની કોઈ પ્રવૃત્તિ પછી શક્ય છે. શબ્દ ની પ્રવીણતા ભેદ જ્ઞાન ઉત્પન્ન થાય તે. જો ભેદ જ્ઞાન ઉત્પન્ન થાય તો શબ્દ ભ્રમની પ્રવીણતા રહેતી. ખરેખર તો વિષય તો એવી રીતે છે કે જ્યારથી આ વિષયમાં જાણપણું કરવાનું થાય તેનું તો જાણવું બને છે ને. કોઈ આ વિષય એજાણ્યો છે આમાં કહેવા શું માગે છે એ જાણપણું જ ભેદ જ્ઞાનના અભ્યાસથી શરૂ કરે. શું પહેલા જાણપણું કરે ને પછી ભેદ જ્ઞાનનો અભ્યાસ કરે એમ નહીં, પણ ભેદ જ્ઞાનના અભ્યાસ પૂર્વક જ જાણવું શરૂ કરે. એવી આ પ્રકાર એવી પદ્ધતિ છે આની. નહીતર ધારણા થશે ને ભેદ જ્ઞાનમાં આવશે નહીં. તકલીફ થવાનું કારણ આ છે કે પહેલા જાણી લઉં ને પહેલા સમજી લઉં ને પછી પ્રયત્ન કરીશ, એવો એક પદ્ધતિનો વિપરીત પદ્ધતિનો જૂઠો અભિપ્રાય પકડીને જ ચાલે. પહેલા સમજી લઉં, પહેલા જાણી લઉં ને પછી હું પ્રયત્ન કરીશ, તો એને સમજવું 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 એ જ ચાલુ રહેશે. પ્રયત્ન કરવાનું ક્યાંય આવશે નહીં. કેમ કે પહેલા જાણવું એટલે મુખ્ય છે. પહેલાનો અર્થ જ મુખ્ય થઈ જાય છે. એને જેમાં મુખ્યતા આપી છે એ જ મુખ્ય રહ્યું છે. એટલે આખું ધ્યેય એમાં બદલાઈ જાય છે, પ્રકાર બદલાઈ જાય છે. ટંકોદ કિરણ જ્ઞાયક એક સ્વભાવ આત્મા ટંકોદ કિરણ એક અભેદ જ્ઞાયક સ્વભાવી છે. એવું જે પરમાત્મ પદાર્થ છે, આત્મ પદાર્થ છે, આત્માનું જે પરમ સ્વરૂપ છે, તત્પ્રભૃતિ ત્યાંથી માંડીને બધા પદાર્થોનો બધા પદાર્થોનો નિર્ણય કરવો, એ નિર્ણય પૂર્વક એકાગ્રતા છે. અને એ નિર્ણયનો મુખ્ય વિષય એ છે કે મારાથી એ જુદા છે, એ નિર્ણયનો વિષય છે. એ ભિન્ન છે. નાયક સ્વભાવી આત્માથી બીજા પદાર્થો જગતના તમામ પદાર્થો ભિન્ન છે એ એનો નિર્ણય છે. એવો નિર્ણય થયા વિના કદી એકાગ્રતા થાય નહીં. કેમ કે પર પદાર્થ પ્રત્યેની જે પ્રવૃત્તિ છે, વૃત્તિ છે, એ વૃત્તિને છૂટવાનું એક જ કારણ છે કે એ મારાથી ભિન્ન છે એવું જ્ઞાનમાં નિશ્ચય થાય. તો નહીતર અભિન્ન માનીને અભિન્નતા કરીને એની સાથેની પ્રવૃત્તિ એને સતત ચાલુ રહી જાય છે. કોઈ એમ કહે કે પદાર્થની ભિન્નતા સમજાય કે ન સમજાય, અમારે તો આત્મામાં ઉપયોગ સ્થિર કરવો છે અને એનો પ્રયોગ અમે કરીએ, એ કોઈ રીતે સંભવિત છે? કેમ કે ભિન્નપણાનો નિર્ણય નથી. નિર્ણય નથી ત્યાં સુધી પદાર્થમાં કરવા ભોગવા સંબંધીનો ભાવ ઉત્પન્ન થયા વિના રહી શકે નહીં. ભિન્ન જાણે તો હું કરી શકતો નથી, ભોગવી શકતો નથી, એ ભિન્ન જાણવામાં આવે છે. અને તો ઉપયોગ ત્યાંથી ખસીને સ્વરૂપમાં સ્થિર થાય. નિશ્ચિતી આગમદો સાચો પદાર્થ નિશ્ચિતી આગમતો ભવતી. એ પદાર્થનો નિશ્ચય નિશ્ચિતી એવો શબ્દ પ્રદેશમાં નિશ્ચિત નિશ્ચિતી હિ પદાર્થનો નિશ્ચય એ પણ ક્રિયાવાચક નિશ્ચિત નિશ્ચિતી આગમદો એવો પદાર્થનો નિશ્ચય આગમથી થાય છે અથવા આગમે માં નિમિત્ત છે તથા એ તે આ રીતે જીવ ભેદ કર્મ ભેદ પ્રતિપાદક આગમ અભ્યાસાદ ભવતી. ન કેવલમ આગમ અભ્યાસાદ તથા એવ આગમ પદ સારભૂત ચિદાનંદ એક પરમાત્મ તત્વ પ્રકાશકાત અધ્યાત્મ અભિધાનાત પરમાગમાચ પદાર્થ પરિચ્છિતિ ભવતી. પદાર્થનો જે નિશ્ચય થાય છે, પદાર્થનું જે જાણવું થાય છે, તે આગમના અભ્યાસથી થાય છે એમ કહ્યું. એમાં જીવ ભેદ કર્મ ભેદ પ્રતિપાદક નીચે આજે ફૂટનોટ માર્ક કર્યો છે ને, એ મૂળ જૈન આચાર્યમાંથી છે. જીવ ભેદ અને કર્મ ભેદનું પ્રતિપાદક જે આગમ છે તેને આગમ કહેવામાં આવે છે. આગમના અભ્યાસથી થાય છે, ફક્ત આગમના અભ્યાસથી નહીં. ન કેવલમ આગમ અભ્યાસાત એવા જીવ ભેદ અને કર્મ ભેદના આગમના માત્ર અભ્યાસથી નહીં પણ આગમના સારભૂત પદ આગમ પદ સારભૂત આગમનું જે પદ છે શબ્દ છે એનો સારભૂત ચિદાનંદ એક પરમાત્મ તત્વ પ્રકાશક જે શુદ્ધ આત્માનો જે ચિદાનંદ સ્વભાવ છે પરમ સ્વરૂપ છે એનું જે પ્રકાશક છે એવું જે અધ્યાત્મ નામનું અધ્યાત્મ અભિધાન અધ્યાત્મ નામનું જે પરમાગમ છે તેનાથી પદાર્થની પરિસ્થિતિ પદાર્થનો નિર્ણય થાય છે. એમ બીજું શું જુદું પાડ્યું આમાં કે કર્મ ભેદ અને જીવ ભેદ તો જાણી લે આગમથી પણ એટલું નહીં એમ કહે છે. જે શુદ્ધ બુદ્ધ એક ચિદાનંદ સ્વભાવ છે પરમાત્મ સ્વભાવ છે એનું જે પ્રકાશક જે અધ્યાત્મ પરમાગમ છે તેનો અભ્યાસ કરવો એટલે શુદ્ધાત્માનો અભ્યાસ કરવો એમ છે. એટલે ન કેવલમ આગમ અભ્યાસ હાથ એમ કીધું ફક્ત આગમના અભ્યાસથી એ તો બધું જાણી લઈએ. એક વિચાર એવો આવ્યો કે ભેદ અને પ્રભેદનો વિષય જાણવામાં આવે તો પણ ગૌણ કરવા જેવો છે. આટલો ભેદ અને પ્રભેદનો વિષય જે જૈનાગમમાં છે એટલો તો બીજે ક્યાંય નથી. બુદ્ધિ પહોંચી ત્યાં સુધી વાત કરી છે લોકોએ, પણ જે ભેદ પ્રભેદની વિસ્તાર અને જેટલો ઊંડો વિષય જેટલો વિસ્તારવાળો વિષય જૈનાગમમાં છે એટલો તો ક્યાંય નથી. એટલો બધો વિસ્તાર થયો હોવા છતાં ને કર્યો હોવા છતાં એક ફટકે વાત ઉડાડે છે કે તમામ ગૌણ કરવા જેવું છે એવો વિષય છે. એક તો એટલું કોઈએ કહ્યું નથી અને કહ્યું એને આ સ્થાનમાં રાખ્યું, પછી એટલું બધું કયા પછી એનું સ્થાન શું નક્કી કર્યું કે એ અવલંબનનો વિષય નથી. એ તો ગૌણ કરવાનો વિષય છે, મુખ્ય કરવાનો એ વિષય રહેતો નથી. એટલા બધા ભેદ પ્રભેદ છે એટલે માણસને આશ્ચર્ય થાય, ઓહો કેટલું બધું જ્ઞાન છે. અહીંયા કહે છે કે એ જ્ઞાન તે જ્ઞાન નહીં એમ કેવું છે. એવો વિષય છે અધ્યાત્મનો. આગમ ચેથા તદો હેથા તતો કારણાત એવમ ઉક્ત લક્ષણ આગમે, આગમે એટલે પરમાગમે છો, ચેષ્ટા પ્રવૃત્તિ જ્યેષ્ઠા શ્રેષ્ઠા પ્રશસ્ત ઇતિ અર્થ. તે કારણે ઉપર કહ્યું એવું લક્ષણ રૂપ આગમ એટલે કે પરમાગમ, આગમ અને પરમાગમમાં ચેષ્ટા એટલે પ્રવૃત્તિ, ચેષ્ટા એટલે પ્રવૃત્તિ પ્રયત્ન, તે જ શ્રેષ્ઠ છે, તે જ ઉત્તમ છે. શ્રેષ્ઠ એટલે ઊંચું છે, ઊંચું છે એટલે શ્રેષ્ઠ છે, શ્રેષ્ઠ છે એટલે પ્રશસ્તિને લાયક છે, એ જ વખાણવાલાયક છે. ત્રણ અર્થ લીધા છે, ત્રણ શબ્દો જ્યેષ્ઠા શ્રેષ્ઠા પ્રશસ્ત ઇતિ અર્થ. તે જ ઊંચું છે, તે જ શ્રેષ્ઠ છે અને તે જ પ્રશસ્ત છે. આગમમાં પરમાગમમાં પ્રવૃત્તિ થવી તે જ પ્રશસ્ત છે. તે જ પદાર્થના નિશ્ચયનું અને પરંપરા એકાગ્રતાનું એ કારણ છે. 232 ગાથા એમાં પૂરી થાય. હવે આગમહીનને મોક્ષ નામથી કહેવાતો જે કર્મક્ષય તે થતો નથી એમ પ્રતિપાદન કરે છે. ઉપરથી લીધું ને કે મુમુક્ષુએ મોક્ષાર્થે આગમમાં પ્રવીણતા પ્રાપ્ત કરવી. હવે એવું જે પરમાગમનું સારભૂત જે પરમાત્મ તત્વ છે એનો જેને આગમ પૂર્વક નિશ્ચય નથી થતો, સીધો તો કોઈને થવાનો પ્રશ્ન રહેતો નથી, તેને સકળ કર્મક્ષય લક્ષણ મોક્ષ, મોક્ષ નામથી કહેવાતો કર્મક્ષય, જેને કોઈ પણ પ્રકારનું કર્મ ન હોય, બંધન ન હોય અને કર્મનો ઉદય પણ જેને ન હોય અને ઉદય અનુસાર પ્રવૃત્તિ પણ જેને ન હોય, એ બધું એમાં આવી જાય છે મોક્ષમાં. મોક્ષ તો બીજા થાપે છે પણ મોક્ષ મોક્ષવંત જીવોને પણ, જેને કર્મના બંધન વાળા જીવોને પ્રવૃત્તિ હોય એવી પ્રવૃત્તિ પણ સાથે સાથે થાપે છે. એટલે અહીંયા મોક્ષનું લક્ષણ બાંધ્યું છે કે કર્મ મોક્ષ નામથી કહેવાતો જે કર્મક્ષય, કર્મક્ષયને મોક્ષ કહેવામાં આવે છે. એને કર્મની સત્તા ન હોય, કર્મનો ઉદય ન હોય અને કર્મની પ્રવૃત્તિ પણ એને કર્મ પ્રસંગ ન હોય, એ મોક્ષ થતો નથી એમ પ્રતિપાદન કરે છે, એમ અહીંયા થાપે છે. આગમહીનો સમણો નેવ પાણમ પરમ વ્યાણાદી અવી જાણું તો અઠે ખરીદી કમાણી ચીજ લીખો. આગમહીન શ્રમણ આત્માને અને પરને જાણતો નથી, પોતાથી શરીરાદી તમામ પર પદાર્થ ભિન્ન છે એવું તે આગમના જાણી શકતો, કેમ કે શરીરને જ પોતાનું રૂપ માન્યું છે, શરીર દ્વારા હું કાર્યો કરું છું, શરીરની સુખાકારી તે મારી સુખાકારી અને શરીરની અસુખાકારી તે મારી અસુખાકારી, શરીરને જ સર્વસ્વ માન્યું છે. દ્રષ્ટાંત બીજું તો માન્યું એ ભાવવા ન મળે ભલે ને કિંમત કાંઈ નથી, ન મળે તો સમજણ પડે. કેમ કે એ શરીરને જ એને પોતાપણું માન્યું. એવી જે એને સ્વને પરની અનાદિની અભિન્નતા અજ્ઞાનથી થયેલી છે એનો નિશ્ચય આગમ જ્ઞાન દ્વારા પ્રથમ થઈ શકે. એવી રીતે જે જાણતો નથી તે પદાર્થને નહીં જાણતો ભિક્ષુ એટલે મુનિ, ભલે મુનિ થયો હોય, કર્મોને કઈ રીતે ક્ષય કરશે? તો કોઈ રીતે એને કર્મ ક્ષય થવાનો પ્રસંગ અવસર છે નહીં. પછી એને મોક્ષ થવાનો પ્રશ્ન રહેતો નથી.